ભારે પરાક્રમો કરીને નવા નવા પ્રદેશો મેળવી ગર્વ ઉન્મત્ત બનેલા કંસ મથુરા પાછા ફર્યા. એના સસરા જરાસંઘે પોતાની સાર્વભૌમ સત્તાનો સર્વ પાસે સ્વીકાર કરાવવા સારું અશ્વમેઘ યજ્ઞનો આરંભ કર્યો ત્યારે અશ્વમેઘના અશ્વની પાછળ પાછળ ફરતા સૈન્યની સરદારી એણે કંસને સોંપી. પ્રાચીન શાસ્ત્રના વિધિ નિયમો અનુસાર એ અશ્વની દરરોજ પૂજા કરવામાં આવતી અને તેને યથેચ્છ ફરવા દેવામાં આવતો. જે જે પ્રદેશમાં એ જતો તે તે પ્રદેશના રાજાએ કાં તો ખંડણી ભરવી પડતી અથવા તો એની પાછળ આવતા સૈન્ય સાથે યુદ્ધ કરવું પડતું. કંસે યુદ્ધનું કાર્ય યશસ્વી રીતે પાર પાડ્યું. અશ્વમેઘ યજ્ઞનો અશ્વ બાર વર્ષો સુધી પરિભ્રમણ કરીને આખરે રાજગૃહે પાછો ફર્યો. અનેક ખંડિયા રાજાઓ તથા આજુબાજુના પ્રદેશમાંથી નિમંત્રેલા બ્રાહ્મણો સમક્ષ તે અશ્વને રાજાને શોભે એવા ઠાઠ માઠથી યજ્ઞમાં બલિ તરીકે હોમવામાં આવ્યો. એ પ્રસંગે સમર્થ રાજવી તરીકે કંસનું સન્માન કરીને જીતાયેલા ઘણા મુલકો એને બક્ષવામાં આવ્યા. આ 12 કરતાંય વધારે વર્ષો દરમિયાન કંસ કોઈ કોઈ વાર જ થોડા વખત માટે મથુરા જઈ શક્યો હતો. મિત્ર રાજ્યોના મથુરા પાસે આવેલા દેશોમાં એ અશ્વ જઈ ચડતો ત્યારે જ કંસથી મથુરા જઈ શકાતું. આ કારણે એણે પોતાના રાજ્યના સંચાલનના સૂત્રો મુખ્યમંત્રી પ્રલંબ અને તેના સેનાપતિ પ્રગોતને સોંપ્યો હતો. એ મથુરા પાછો ફર્યો ત્યારે એને માલુમ પડ્યું કે સુર અંધક વૃષ્ણિ અને પોતાના ભોજવંશના યાદવો સહિત 21 વંશના યાદવો લગભગ સ્વતંત્ર જેવા બની ગયા હતા અને એથી એને સખત આઘાત લાગ્યો હતો. ગર્વિષ્ઠ અને સ્વતંત્ર સ્વભાવના યાદવપુરોને નમાવીને ભયાત જેવા બનાવવા માટે એણે પ્રયત્નો કર્યા હતા અને તેમાં કપટ અને જુલમ વડે એને સફળતા પણ મળી હતી. પરંતુ હવે એનું કર્યું કરાવ્યું ધૂળમાં મળ્યું હતું. એના પાછા ફરવાથી કોઈને આનંદ ન ઉપજ્યો. ઉલટું તેઓ ખિન્ન અને ઉદાસીન થઈ ગયા હોય એવું લાગતું હતું. યુદ્ધમાંથી પાછા ફર્યા પછી થોડા દિવસ તો કંસને કંઈ ચેન પડ્યું નહીં. યુદ્ધમાં પરાક્રમો કરવાના ઉત્સાહ માટે હવે સંભવ રહ્યો ન હતો. તેમજ પ્રજાના આદર સત્કારનો પણ લાવો એને મળ્યો ન હતો. એના વૃદ્ધ પિતા ઉગ્રસેન હજી મહેલમાં જ નજર કેદની સ્થિતિમાં હતા. છતાં એ હવે પહેલાંના જેટલા લાચાર અને નિરાધાર રહ્યા નહોતા. એ પાછો ફર્યો ત્યારે એના પિતાએ એના તરફ જે રીતનું વર્તન રાખ્યું તેમાં રહેલી તિરસ્કારની ભાવના એનાથી છાની રહી નહીં. એને કોઈક રીતે સમજાઈ ગયું કે યુદ્ધમાં જતા પહેલાં યાદવો ઉપર એનું જે નિર્વિવાદ પ્રભુત્વ હતું તે પોતાના હાથમાંથી સરી પડ્યું છે. કંસના ગર્વિષ્ઠ સ્વભાવને માટે આ બહુ આઘાતજનક હતું. પરંતુ એ જેટલો મહત્વાકાંક્ષી હતો તેટલો જ યુક્તિબાજ પણ હતો અને તેથી હાથમાંથી સરી ગયેલી સત્તા પાછી મેળવવા માટે એણે ઉતાવળે પગલાં ભર્યા નહીં. મંત્રીશ્વર પ્રલંબ પક્ષઘાતને કારણે પથારીવશ થઈ ગયા હતા. એમના મૃત્યુની ઘડીઓ ગણાતી હતી. આમ છતાં પોતાની ગેરહાજરીમાં શું બની ગયું તેનો બધો અહેવાલ કંસે પોતાના પ્રિય સેનાપતિ પ્રગોત પાસેથી જાણી લીધો. એ પરથી એને ખબર પડી કે એ મોટાભાગના સારા સારા પગારદાર સૈનિકો પોતાની સાથે ગયા હતા. એટલે મંત્રી પ્રલંબે કોઈની પણ સાથે ઓછામાં ઓછું ઝઘડવું પડે એવી નીતિનો અમલ કર્યો હતો. યાદવપુરના સરદારો ફરી પાછા પોતપોતાની રીતે વર્તવા માંડ્યા હતા અને તેઓ બળવાન અને સ્વતંત્ર થઈ ગયા હતા. કંસે પોતાના પિતા સાથે જે પ્રકારનું વર્તન દાખવ્યું હતું તેને લક્ષ્મણ લેતા એ લોકો ઉગ્રસેનને પોતાના પ્રિય રાજા તરીકે ગણીને તેના તરફ પ્રેમ તથા આદરભાવ દાખવતા હતા. ઉગ્રસેન મંત્રી પ્રલંબના રાજકારભારમાં કદી પણ માથું મારતા નહીં, તેમ છતાં કંસે એમને નજરકેદ કર્યા તે પહેલાં જે પ્રતિષ્ઠા અને માનનું સ્થાન એ ભોગવતા તે સ્થાનના જ એ અધિકારી હોય એમ લોકોને લાગતું. પરિસ્થિતિ પાછી પહેલાં જેવી સી રીતે થઈ શકે તેની યુક્તિઓ યોજવામાં કંસની બુદ્ધિ ગૂંથાઈ ગઈ. પોતાની સાથે જે સૈનિકો મથુરા પાછા ફર્યા હતા તેમને શહેરના જુદા જુદા ભાગોમાં એણે મોકલી આપ્યા. ધનુર્યજ્ઞ કરીને વિજયોત્સવ ઉજવવામાં આવશે એવી જાહેરાત પણ એણે કરાવી. એ પ્રસંગે પોતાના બળનું પ્રદર્શન કરી જુદા જુદા યાદવ કુરો પાસે ખંડણી ઉઘરાવી તેમને ભાયાત જેવા બનાવવા એવો એનો ઈરાદો હતો. એક દિવસ રાત્રે વિચિત્ર સમાચાર લઈને પ્રગોદ કંસ પાસે આવ્યો. અયન નામના પોતાના જ માણસે આ સમાચાર એને પાઠવ્યા હતા. અયને યુદ્ધમાં યશસ્વી રીતે કામ કર્યું હતું એ કંસ જાણતો હતો. આ સમાચાર સાંભળીને કંસ ફિક્કો પડી ગયો અને મૂછો ચાવવા લાગ્યો, એના હાથ કાંપવા લાગ્યા. અયને અહેવાલ પૂરો કર્યો એટલે કંસે ગુસ્સાથી ઊભા થઈ જઈને એને પ્રગોદને ખંડની બહાર કાઢી મૂકતા પછી એ મહેલની અગાસીમાં ગયો અને ભયગ્રસ્ત નયનો વડે જોરથી મુઠ્ઠી વાળીને એણે ક્યાંય સુધી આંટા માર્યા કર્યા. આ બધા વર્ષો દરમિયાન યુદ્ધમાં પરાક્રમ કરી કીર્તિ મેળવવાના ઉત્સાહમાં નારદ મુનિએ કરેલી આગાહીનું એને વિસ્મરણ થઈ ગયું હતું. કંઈ નહીં તો દેવકીનું આઠમું સંતાન પુત્ર નહીં પણ પુત્રી હતી એટલે એ આગાહી સાચી પડે એવો સંભવ નથી એમ માની એણે તેની ઉપેક્ષા કરી હતી. પરંતુ હવે તે વાત આવી હતી એ છોકરાની, અને દેવકીનું આઠમું સંતાન પુત્ર હોત તો તેની વય પણ આના જેટલી જ હોત એમ એને લાગ્યું. આ છોકરામાં અદ્ભુત શક્તિ ભરેલી હતી. કંસ 50ની વયને વટાવી ગયો હતો છતાં મરણનો ભય પહેલાં કરતાં એને વધુ સતાવતો હતો. દેવકીનો આઠમો પુત્ર એની હત્યા કરશે એમ સાંભળી જે ભય એના મનમાં જાગેલો હતો તે હવે બમણા જોરથી પાછો પ્રગટ્યો અને ભયંકર ક્રોધ એને થઈ આવ્યો. લડતા લડતા મૃત્યુ આવે તેનો એને ભય નહોતો, પરંતુ પોતાના એક યુવાન યાદવ સગાને હાથે મરવાનો સંભવ ઉપસ્થિત થાય એ વિચાર એનાથી સહન થઈ શકતો ન હતો. હજી તો એને કેટલીય મહત્વાકાંક્ષાઓ સિદ્ધ કરવાની હતી. પોતાની સામે માથું ઉચકનારા યાદવ સરદારોને નિર્મૂળ કરવાના હતા અને આખરે ચક્રવર્તી પદ મેળવવાનું હતું. અયને આપેલા સમાચારનું રહસ્ય મેળવી લેવું જોઈએ અને ગમે તે ઉપાયે દેવકીના પુત્રનો, જો દેવકીના જ પુત્ર હોય તો નાશ કરવો જોઈએ. રાત આખી એની અનિંદ્રામાં વ્યતીત થઈ. બીજા દિવસે સવારે ફિક્કે ચહેરે એ પ્રગોદને લઈને મરણ પથારીએ પડેલા પોતાના વૃદ્ધ મંત્રીને મળવા ગયો. પક્ષઘાતથી પીડાતા અને ક્ષીણકાય બની ગયેલા એ વૃદ્ધ મંત્રી અર્ધબેભાન અવસ્થામાં પડ્યા હતા. કંસે પોતાના માણસોને ઓરડાની બહાર મોકલી દીધા અને બારણા આગળ ચોકી કરવા સારું પ્રગોદને ઊભા રહેવાનું કહ્યું. દબાવેલા ક્રોધને કારણે રાજા કંસ એટલો તો ક્ષુબ્ધ થઈ ગયો હતો કે અર્ધબેભાન અવસ્થામાં પથારીમાં પડેલા મંત્રીને જગાડવા માટે એને જોરથી હથમચાવી દીધા. પ્રલંબે આંખો ઉગાડી પોતાના પ્રભુનો આદર સત્કાર કરવા એક હાથ ઊંચો કર્યો. એ હાથને હજી પક્ષઘાતની અસર પહોંચી નહોતી. પ્રલંબ, હું કહું છું તે સંભળાય છે, હું શું કહું છું તે તું સમજી શકે છે, આંખની પાપણ જરાક હલાવીને અને ગરામાંથી ઝીણો અવાજ કાઢીને પ્રલંબે હકાર સૂચક જવાબ આપ્યો, વૃંદાવનના ગોવાર નંદના પુત્ર કૃષ્ણનું નામ તે સાંભળ્યું છે, રોહિણીના પુત્ર બરરામનું નામ તે સાંભળ્યું છે, હા, એવો જવાબ મંત્રીએ નિશાની કરીને આપ્યો અને એને મારવા માટે મેં મોકલેલા પૂતના અને તૃણવ્રતને કૃષ્ણએ મારી નાખ્યા હતા એ તું જાણે છે, હા, તને ખબર છે કે એ હવે સુંદર અને બળવાન બન્યો છે, હા, એ પણ તું જાણે છે કે કૃષ્ણએ બાળપણમાં બકાસુર તથા વત્સાસુરનો સંહાર કર્યો હતો એમ કહેવાય છે, હા, વૃંદાવનના બધા ગોપ અને ગોપીઓનો એ લાડકો બન્યો છે, હા, ઝેરી કુંડમાં વસતા ભયંકર નાગરાજ કાલ્યનું મર્દન કરી તેણે એને નાથ્યો હતો તે તું જાણે છે, હા, અને તે મૂર્ખના સરદાર તે જ એને આટલો શક્તિશાળી થવા દીધો, બોલ શા માટે, કંસે ક્રોધથી અધીર બની જઈને પૂછ્યું. મંત્રી નિરાધાર અવસ્થામાં પથારીમાં પડ્યો હતો તેમ છતાં ત્યાંને ત્યાં જ એને પૂરો કરી નાખવાનું કંસને મન થઈ આવ્યું. એ વૃદ્ધ મંત્રીએ કહ્યું, હું શું કરું, એવો ભાવ સૂચવતો હોય તેમ લાચારીથી પોતાનો ડાબો હાથ ઊંચો કર્યો અને પછી અસહાય થાક લાગતા એણે પોતાની આંખો મીચી દીધી. કંસે ક્રૂરતાપૂર્વક ફરીથી પ્રલંબને હચમચાવ્યો. મંત્રીએ આંખો ઉગાડી ગુસ્સે ભરાયેલા પોતાના સ્વામી પ્રત્યે જરા ઠેરવી અને ક્ષમા યાચવા સારું હાથની અંજલિ રચવા પ્રયાસ કર્યો, પણ તેમાં એ સફળ થઈ શક્યો નહીં. તું માંદો હતો તે દરમિયાન તને આ છોકરાના સમાચારો મળતા હતા કે નહીં? પ્રલંબે આવા સમાચાર પોતાને મળ્યા હોવાનો અભિનય કરતો હાથ ઊંચો કર્યો. આ છોકરાએ દેવાધિદેવ મહેન્દ્રની પૂજા ન કરવાનું વૃંદાવનના લોકોને સમજાવ્યું અને પોતે દેવ થઈને બેસી ગયો, એ વાત સાચી છે? સાચી નથી, ઈશારા વડે મંત્રીએ જણાવ્યું. ભલે, પણ એણે ગાયો વૃક્ષો અને ગિરી ગોવર્ધન પૂજા લોકો પાસે કરાવી અને એ માટે મહોત્સવ ઉજવવા તેઓને પ્રેર્યા, એ વાત શું સાચી નથી? મોટે અવાજે કંસે પ્રશ્ન કર્યો. હા, તો તે એ બધું મને કેમ જણાવ્યો નહીં? પ્રગોદ ઊભો હતો તે તરફ દરવાજા ભણી વૃદ્ધ મંત્રીએ આંગળી ચીંધી. પ્રગોદ આ જાણતો હતો એમ જ તું કહેવા માંગે છે ને? હા, મંત્રીએ ઈશારા વડે જવાબ આપ્યો. અને એ પ્રસંગે કૃષ્ણની પણ પૂજા કરવામાં આવી હતી, ખરું કે નહીં? વૃદ્ધ મંત્રી મૂંગો જ રહ્યો. પ્રગોતે વૃંદાવનમાં છૂટા મૂકેલા ઉન્મત્ત આખલા અરિષ્ટનો તેમજ ભયંકર અશ્વકેશીનો એણે સંહાર કર્યો હતો એ તું જાણે છે? પોતાને આવી કશી ખબર નહોતી એમ મંત્રીએ ઈશારાથી જણાવ્યું. જો પ્રલંબ, સાંભળ, તે 35 વર્ષ સુધી મારી એક નિષ્ઠાથી સેવા કરી ન હોત તો મેં તને અહીંયા ને અહીંયા જ મારી નાખ્યો હોત. મારું રાજ્ય હું તને સોંપીને ગયો અને તે મારો સર્વ નાશ કરી નાખ્યો. મેં જેને લગભગ કચડી નાખ્યા હતા તે મારા સગા સંબંધીઓને તારી નિર્બળતાના કારણે તે બળવાન થવા દીધા. આ કૃષ્ણને તો તે એટલો બધો શક્તિમાન થવા દીધો કે હવે તો ખુદ મથુરાના પણ ઘણા લોકો એને પોતાના ઉદ્ધારક તરીકે ગણવા લાગ્યા છે. વૃદ્ધ મંત્રીએ હાથ જોડવાનો પ્રયત્ન કર્યો પણ તે વ્યર્થ નીવડ્યો. હાથ જોડવાનું રહેવા દે કપટી માણસ, પણ હજીએ તારામાં કંઈક મારા પ્રત્યે નિષ્ઠા રહી હોય તો મને એક વાત કહી દે. મારે એ છેલ્લી જ વાત તને પૂછવાની છે. શી વાત? એવો ભાવ ઈશારા વડે મંત્રીએ સૂચવ્યો. ભવા સંકોચીને અત્યંત ધીમા અવાજે ધમકી આપતો હોય તેમ કંસે કહ્યું, આ છોકરો એ દેવકીનો આઠમો પુત્ર તો નહીં? વૃદ્ધમંત્રીએ કશો જવાબ ન આપ્યો. બોલ બોલ, જવાબ દે, નહીં તો તું બ્રાહ્મણ છે છતાં પણ હું તને માર્યા વગર નહીં રહું. હું શું કહું છું તે સાંભળે છે ને? એ દેવકીનો પુત્ર છે? વૃદ્ધ મંત્રીએ હોઠો ઉગાડીને મહા મહેનતે હકાર સૂચક જવાબ આપ્યો, અધમ પામર જીવ, આ બધી વસ્તુઓ તે મારાથી છુપી કેમ રાખી? સાપ ફૂફાડો મારતો હોય એ રીતે કંસે અવાજ કાઢીને કહું, અને પછી પ્રલંબને ખભેથી પકડીને હલાવી નાખ્યો. નરાધમ કૃતજ્ઞ, તે મને જણાવ્યું કેમ નહીં? વૃદ્ધ મંત્રીએ ખૂબ ભારપૂર્વક પ્રયત્ન કર્યો. કોઈ વિચિત્ર પ્રકારનો ભાવ દર્શાવતી હોય એમ એની આંખો વિશાળ બની ગઈ. બોલ, તે પહેલાં મને આ વાત કેમ ન કરી? અચાનક જાણે શરીરમાં શક્તિનો સંચાર થઈ આવ્યો હોય એમ પ્રલંબે માથું ઊંચું કર્યું. એના હોઠ કાંપવા લાગ્યા, કારણ કે એ મહર્ષિ વ્યાસની વાણી સાચી જ હતી. એ તો ખુદ ઈશ્વરનો અવાજ છે, ધીમે અવાજે એ ગણગણ્યો. અચાનક એનું મસ્તક નમી પડ્યું. આ પ્રયત્ન એ મરણાસન્ન મંત્રીને બહુ ભારે પડી ગયો. એની આંખો હજી પણ વધુ વિશાળ થઈ. એના ગળામાંથી મૃત્યુસૂચક અવાજ નીકળવા લાગ્યા અને કંસ ભય આકુર બનીને ઓરડામાંથી બહાર ઘસી ગયો.